તારીખ 10/1/1991 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 119.
વળી પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. અહીંયા જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એ પ્રકરણ છે. જ્ઞાન લક્ષણથી ઓળખાણ થવાનું કારણ એ છે કે ઓળખાણ સ્વસન્મુખ દિશામાં થાય છે, ઓળખાણ પરસન્મુખ દિશામાં થતી નથી. એમ થવામાં શું કારણ છે કે એમ થવામાં જ્ઞાન કારણ છે, બીજા કોઈ ગુણ કારણ નથી. બીજા કોઈ ગુણનું પરિણમન અંતર્મુખ થવામાં કારણ નથી, જ્ઞાન જ કારણ છે. કઈ રીતે? કે જીવનું જે પરાશ્રિત બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે તેમાં જ્ઞાનનું માધ્યમ છે. જ્ઞાનમાં બીજા પદાર્થો પ્રતિબિંબિત થાય છે, એટલે જ્ઞાનના માધ્યમથી જીવ બહિર્મુખ થાય છે. જો બીજા પદાર્થોનું પ્રતિબિંબ પણ જ્ઞાનમાં આવતું ન હોત તો પર પદાર્થ બાજુ પરિણમનનું મુખ થવું બહિર્ભાવે એ કેવી રીતે બનત? તો બનત જ નહીં. એક સ્વપર પ્રકાશકપણામાંથી વિપરીતતા શું ઊભી થઈ કે બીજા પદાર્થોનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઝીલાયું તો જ્ઞાન સ્વસન્મુખ રહેવાને બદલે પરસન્મુખ છે. આ ભૂલ થઈ. એનાથી ભિન્નતા જાણીને સ્વસન્મુખ થયું હોત તો થઈ શકાત, પણ એ પ્રકારમાં અથવા એ પદ્ધતિથી અજાણ હોવાથી બહિર્મુખ પરિણમન જ્ઞાનના માધ્યમને લીધે છે. એમાં જ્ઞાનનું માધ્યમ છે. જ્ઞાન દ્વારા અન્ય પદાર્થ કારણ નથી લીધો, માધ્યમ લીધો છે. એક માધ્યમ છે કે જેને લઈને જીવ બહિર્મુખ થાય છે, એ કારણ નથી. ખરેખર જ્ઞાન દ્વારા અન્ય પદાર્થ જ્ઞેય થાય છે ત્યારે જ્ઞાન પોતાને ભૂલીને આ ભૂલ થાય છે. હું જ્ઞાન માત્ર છું એમ ભૂલીને, એવું ભૂલ ખાઈ જઈને પર જ્ઞેયમાં તન્મયતાપૂર્વક આશ્રય કરે છે. પર જ્ઞેય ભિન્ન હોવા છતાં પોતે તન્મયતા કરીને આશ્રય કરે છે. અર્થાત એકાંતે જ્ઞેય પદાર્થમાં અહમપણું ધારણ કરે છે. આ શરીર મારું, આ બીજાનું શરીર મારું નહીં પણ આ શરીર મારું, આ બીજા મારા સગા નહીં પણ આ મારા પરિવાર વાળા, આ ભાઈ મારા ભાઈ નહીં પણ આ ભાઈ મારા ભાઈ. હવે સરખા જ્ઞેય છે આમ તો, પણ એકમાં એ અહમપણું કરે છે, પોતાપણું ધારણ કરે છે. તન્મયતા લીન થઈને એકત્વ, એકમેક થઈને એકત્વ ભાવે પોતાને ભૂલીને જ્ઞેયમાં એકત્વપણે તન્મયતાપૂર્વક આશ્રય કરે છે. આમ તો શું છે, જ્ઞાનીનો ઉપયોગ પણ પરાશ્રય વર્તે પણ એકત્વ નથી કરતો, ત્યાં તન્મયતા નથી થતી, લીનતા નથી થતી. પોતાની કલ્પના પ્રમાણે, કલ્પના પ્રમાણે, વસ્તુના સ્વરૂપ પ્રમાણે નહીં, કલ્પના કરે છે કે આ મારું છે માટે એમાં સાવધાન થાય, આ મારું નથી માટે એમાં ઉપેક્ષા કરો. આવડે છે તો કેવું સરસ આવડે છે કે એક વેપારી દુકાને બેઠો હોય અને એક સાથે ચાર પાંચ ગ્રાહક આવી જાય તો એને ખબર પડી જાય કે આ ગ્રાહક માલ લેશે, એના ઉપર ધ્યાન દે. બીજો ભાવ ત્રણ વાર પૂછે તેને ભાવ ન કહે, જવાબ ન આપે. એને ખ્યાલ છે કે આ ભાવ પૂછે છે પણ ભલે ન ગયો જાતો, ક્યાં લેવાનો છે ભાવ પૂછવા આવ્યો એટલી ખબર પડી જાય છે. જેના ઉપર ધ્યાન દેવાનું છે એના ઉપર ધ્યાન દે છે, બીજાને ઉપેક્ષા કરતા એને આવડે છે, સહજપણે ઉપેક્ષા કરતા આવડે છે કે નથી આવડતી. મતિશ્રુદ્ધ જ્ઞાનમાં શક્તિ તો ઘણી છે, ઘણી શક્તિ છે. પરમા સાવધાન થઈને પ્રવર્તે છે તે જ જ્ઞાન, જે જ્ઞાન પરમા સાવધાન થઈને પ્રવર્તે છે તે જ જ્ઞાન પરમા પોતાનું સ્વરૂપ, તે જ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને પરમા સાવધાન થાય. જે જ્ઞાનથી પરમા સાવધાની કરે છે, આ હીરાનો દાગીનો છે, સાચવી લ્યો, સાળવજો, સાચવજો, સંભાળજો. એ જ્ઞાન પલટો મારીને સ્વસન્મુખ થાય, સ્વરૂપમાં ઓળખાણ થાય ત્યારે સ્વમાં સાવધાન થાય, સ્વમાં સાવધાન થાય ત્યારે પલટો મારીને સ્વસન્મુખ થાય. તેથી જ્ઞાન દ્વારા જ અંતર્મુખ થઈ શકાય છે. આ જે ઓળખાણના કાળે સ્વસન્મુખતા આવે છે અને એનું માધ્યમ પણ જ્ઞાન જ છે, માટે જ્ઞાન દ્વારા તે કાર્ય થાય, માટે જ્ઞાનને મુખ્ય કરવામાં આવ્યું છે આ પ્રકરણમાં. ન્યાયથી પણ તે જ સિદ્ધ થાય, તેમ જ સિદ્ધ થાય છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા સ્વસન્મુખ થવાય. જે ગુણ દ્વારા પરાન્મુખ થાય અને સ્વસન્મુખ બીજા ગુણ દ્વારા થાય એવું કાંઈ બને નહીં. જ્યાં ગાંઠ મારી હોય ત્યાં જ ગાંઠ છોડવી પડે, ગાંઠ બીજે લાગી હોય અને છોડે બીજે, એમ કે ના ગાંઠ ન છૂટે, એમ ગ્રંથિ બંધાય છે. સ્વર્ગની જ્ઞાનમાં આવતા પર સાથે એ ગાંઠ પડે છે કે આ મારું પકડ આવે છે, છૂટવાનું પણ ત્યાં જ છે, જ્યાં પકડ આવે છે ત્યાંથી છોડાવવાનું. બીજા ગુણથી નહીં. આ વિષયમાં બીજું ગુરુદેવના વચનોનો આધાર ઉદ્ધરણ કરવા યોગ્ય છે. અહીંયા જે પરમાગમ સારની અંદર 637 નંબરનું વચનામૃત છે એનો આધાર લીધો છે, પોતે શું કહે છે. આ 637નું જે વચનામૃત છે એ લક્ષ લક્ષણની ચર્ચા ઉપરના પ્રવચનમાં જે વાત થઈ એ પ્રવચનમાંનો જે ફકરો છે. પ્રશ્ન અહીં સુધી આપણે આવ્યા. આત્મા અનંત સ્વભાવવાન હોવા છતાં તેને જ્ઞાન માત્ર પણ કેમ કહેવાય છે? દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, સાધારણ અસાધારણ અનેક ગુણો છે, પણ એને જ્ઞાન માત્ર કેમ કહેવાય છે? અને જ્ઞાન માત્ર કહેવાથી બીજા અન્ય ધર્મોનો નિષેધ સમજાઈ જાય છે, જાણે બીજો કોઈ ગુણ જ નથી આત્મામાં. આવું એક ભ્રમ થાય છે અથવા આવો એક તર્ક આવી શકે છે, તેનો ઉત્તર કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે, એક લક્ષણ છે અને એક લક્ષ્ય છે. લક્ષણ પ્રસિદ્ધ છે, લક્ષણ છે એ પ્રસિદ્ધ છે, પ્રગટ પર્યાય છે ને, અને એ પ્રગટ પર્યાય હોવાથી પણ એની પ્રસિદ્ધિ છે અને એમાં વેદન હોવાથી પણ એની પ્રસિદ્ધિ છે. વેદન હો સ્વસંવેદન હોવાને લીધે ત્યાં એ વાત છે. સ્વસંવેદનત્વાત એવું સંસ્કૃત શબ્દ પડ્યો છે. પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન પ્રસિદ્ધ જ છે. કેમ? જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદનાત પ્રસિદ્ધિ, આવા શબ્દો બોલ્યા છે. એની સિદ્ધિ એટલે હૈયાથી પ્રગટપણા તેનાથી છે, પણ પ્રગટ તો બધી પર્યાયો છે વળી. એટલું પ્રગટપણું લે તો કયા ગુણની પર્યાય પ્રગટ નથી થતી? બધા ગુણની પર્યાય તો પ્રગટ જ. ઓકે, આને સ્વસંવેદનથી એની પ્રગટપણાની સિદ્ધિ છે, એટલે કે વેદનથી ગ્રહણ થાય છે. એની હૈયાથી વેદનથી ગ્રહણ થાય છે, જ્ઞાનના વેદનથી અહીંયા હૈયાથી ગ્રહણ થતી હોવાને લીધે એને લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે હવે એમ લેવું જોઈએ. જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે. આત્મામાં આનંદ ગુણ છે, આત્મામાં જ્ઞાન સિવાયના બીજા અનંત ગુણ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે. એક તો જ્ઞાન મુખ્ય છે, અગ્ર છે, અને વિશેષ ગુણ છે, એના જેવો સ્વપર પ્રકાશક બીજો કોઈ ગુણ નથી. એટલે વિશેષ ગુણ છે, એની વિશેષતા છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, આ ગુરુદેવશ્રીનું વચનામૃત છે. સમયસાર શાસ્ત્રમાં વિશેષ વાત પોતે કાઢી છે, એ આ છે કે કોઈ કાળે બીજા લક્ષણથી આત્માને ઓળખાય, કોઈ વ્યક્તિ અસ્તિત્વ લક્ષણથી ઓળખી લે, કોઈ કાળમાં કોઈ બીજા લક્ષણથી ઓળખી લે, કોઈ વ્યક્તિ કે કોઈ કાળ કે કોઈ પ્રકારે કાંઈ ફેર પડે એવું નથી. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, આ સિદ્ધાંત મૂકી દીધો. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. લક્ષણથી ઓળખવાની વાત આવે ત્યારે જ્ઞાન સિવાય બીજી વાત કરવા જેવી કે સાંભળવા જેવી નથી. આ સીધી વાત છે. ગુરુદેવશ્રીનું આ વચનામૃત એકદમ સિદ્ધાંતિક છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. ઓળખવા માટે બીજા લક્ષણની કલ્પના કરીને ઘરથી ઉઠાવીને કલ્પના કરીને કંઈક કરવા જાય તો આ અનુભવને તોડવાની વાત છે. અનુભવને તોડો એમ કહો કે વસ્તુના સ્વરૂપને તોડો એમ કહો, બંને એક વાત છે. વસ્તુનું સ્વરૂપ તો નહીં તૂટે, અનુભવ નહીં તૂટે, કેમ કે એ તો ચૈતન્ય વજ્ર છે. અનુભવે ચૈતન્ય વજ્ર છે અને અનુભવી પણ ચૈતન્ય વજ્ર છે, એમાં ફેર નહીં પડે. ફેર પડશે તારી માન્યતામાં, તારી ઊંધી માન્યતા થઈ જશે, એ ફેર પડશે. એનું ફળ દુઃખ છે. કલ્પનાનું ફળ દુઃખ છે. મેરું હારે માથું ફોડીને મેરુંને તોડી નાખો કે મિથ્યા માન્યતા વાળો શું વિચારે છે કે મેરું હારે માથું પછાડી અને મેરું પર્વતને હું તોડી નાખું. મેરું નહીં તૂટે, તને ઢીમડું થશે, તારું માથું ફૂટી જશે, ખોપરી ફૂટી જશે, મેરુંને કાંઈ થવાનું. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે અને તે કોઈ અન્ય દ્રવ્યમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે. જાણવાનું જે કાર્ય છે એ તો પર્યાય દ્વારા થાય છે, પર્યાય વડે જાણવાનું થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા, એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધિ નિશંકપણે તેની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે પર્યાયવાન, પર્યાયથી પર્યાયવાનનું પણ પ્રસિદ્ધિ આપોઆપ થાય છે. બહુ સીધી સાદી વાત છે. આપણે આ ગુરુદેવનું વચનામૃત છે. વ્યવહાર એ પછી ક્યાં જુદા પડે છે જ્ઞાનને ને બીજાને? કે વ્યવહારથી પ્રસિદ્ધિ નહીં થાય, રાગથી પ્રસિદ્ધિ આત્માની નહીં થાય, દયાદાન અને ભક્તિથી પણ આત્માની પ્રસિદ્ધિ નહીં થાય. દયાદાન તો લઈ લીધી પણ ભક્તિ એ લઈ લીધી. ભક્તિ ઉપર જરા બધાને વધારે જાય છે, આત્માની પ્રસિદ્ધિ નહીં થાય. એટલે શુભરાગ થવો હશે તો થશે, બાકી આત્માની પ્રસિદ્ધિ નહીં થાય. એ શુભરાગ તો થવો હશે તો થશે, થવો હશે તો થશે, એટલે કે કઈ સરખો મન કસાય હશે તો. બાકી તો રાગનું કઈ ઠેકાણું છે નહીં. કારણ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, વ્યવહાર નથી, રાગ નથી, દયા નથી, દાન નથી, ભક્તિ નથી, કોઈ આત્મામાં નથી. એ આત્માનો સ્વભાવભૂત તત્વ જ નથી ને, એ તો બધા પરમાં જાય છે. જેને તું પકડીને બેઠો છો એ બધા પરમાં જાય છે. વ્યવહાર, રાગ, દયા, દાન, ભક્તિ બધું પરમાં જાય છે. એ સ્વરૂપમાં રહેતા નથી, પર્યાયમાં એક સમય માત્ર રહીને એ ટળી જાય છે, એનો નાશ થઈ જાય છે. પર્યાયમાં પણ સમય માત્ર રહીને એ ટળી જાય છે. તેથી સ્વલક્ષણ તે થઈ શકે નહીં. એ કાયમ રહેનારા નહીં હોવાથી એનું એ સ્વલક્ષણ થઈ શકે નહીં. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે, ફરીને કહે છે પાછા કે જ્ઞાન મુખ્ય છે અનંત ગુણમાં, એમ અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે. આ તો ગુરુદેવે બહુ જોરથી વાત કરી છે જ્ઞાન સંબંધીની. આમ તો સમયસારની મૂળ વાત છે આ, જ્ઞાન તે આત્મા એ તો સમયસારનો વિષય છે, જ્ઞાન માત્ર છે આત્મા. ગુરુદેવને તો ત્યાંથી જ્ઞાન થયું છે ને, એટલે સમયસારને અંદરમાં ઉતારી નાખ્યું છે, સમયસાર પરણમી ગયું છે એમને, એમાંથી આ બધી વાતો આવે છે. સ્વયં જ્ઞાન અમૃતચંદ્રાચાર્ય બહુ ભૂલ્યું છે જ્ઞાન. જ્ઞાન સિવાય કરે પણ શું, નાના તંજત કરો થી કેમ પ્રભાવશ્ય કરતા આત્મા, બીજા ભાવને પણ આત્મા કરે છે. એ વ્યવહાર ઇજનોનો મોહ છે, બીજું કાંઈ નથી. મોહ એટલે ભ્રમણા, એ બધી વ્યવહારીઓની ભ્રમણા છે, વ્યવહાર ભાષીની બધી ભ્રમણા છે. 206માં કેવો સરસ વાત છે, એટલું જ સત્ય છે જેટલું આ જ્ઞાન છે, એટલું જ કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે, અને એટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવવા યોગ્ય તો જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન ઉપર તો કેવી વાત લીધી છે, એ રીતે અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે. અને પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં પણ જ્ઞાન જ કારણ છે. એ સરવાળો માર્યો છે આખા બોલનો. એટલા માટે જ્ઞાન અનંતકાળથી અંતર્મુખ નથી થયો. ધર્મના બહાને અનેક પ્રકારે પોતે પ્રવર્ત્યો છે, ધર્મ કર્યો હોવાનું એને માન્યું છે, પણ ધર્મ એને એક અંશે થયો નથી. કેમ કે અંતર્મુખ નથી થયો, પરાશ્રય છોડ્યો નથી. આ પરાશ્રય થવા, પરાશ્રય છૂટી અને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આટલું બધું ચોખ્ખું કહ્યું છે લ્યો જ્ઞાનના વિષયમાં, તો કે જો તારે અંતર્મુખ થવું હોય તો જ્ઞાન સિવાય બીજો કોઈ દરવાજો નથી. જ્ઞાન સિવાય બીજો કોઈ દરવાજો નથી. દ્રષ્ટાંત આવે છે, એક આંધળો માણસ હતો, દરવાજેથી નગરમાં જમતો નથી, પણ આખા ગામને રાજધાનીને ફરતો જે કિલ્લો હતો એમાં એક જ દરવાજો હતો. માણસ આંધળો હતો, એ દિવાલને અડી અડીને હાલે, હાથ રાખીને દિવાલે ઘસીને દરવાજો આવે એટલે અંદર દાખલ થઈ જાઓ. જ્યાં દરવાજો આવે ને ત્યારે વખતે ખંજવાળ આવે, એને હાથ છૂટી જાય દિવાલથી. અને હાલવાનું છોડે નહીં, પછી એમને ઉભો રહીને જ રાખવું, સમજવા દીધું નીતરાતી દિવાલ છૂટી જશે, દરવાજો રહ્યો જશે, પછી આટા માર્યા જ કરે આવી રીતે, ખોટી વાત છે. આ ગઢને ક્યાંય દરવાજો છે જ નહીં, કે દરવાજો છે પણ દરવાજો આવે ત્યારે તને ખ્યાલ નથી રહેતો શું કરવું. એમ આત્મા અભેદ કિલ્લો છે, એને એક જ જ્ઞાન નો દરવાજો છે, ત્યાંથી અંદર પેસવાનું છે, ત્યાંથી અંદર ઉતરવાનું છે, એના બદલે જાય છે ત્યાંથી બહાર, ઉલટો જાય છે, પરજ્ઞેયનું જ્ઞાનમાં આવતા બહાર જાય છે, અંદર જવાને બદલે બહાર ભાગે છે, ઉલટો હાલે છે. મળી જ્ઞાનમાં પરના વેદનનો અભ્યાસ પરાશ્રય બુદ્ધિથી થાય છે. હવે વેદનનો વિષય ચર્ચવામાં આવે છે, એવો છે કે મને ઠંડી લાગે છે, આ વેદન છે, મને ગળ્યું લાગે છે, મને માથું દુખે છે, શરીરમાં પીડા થાય છે, શરીરમાં નહીં પણ મને પીડા થાય છે, શરીરની પીડા પણ મને થાય છે, એ પરાશ્રય બુદ્ધિથી એક અભ્યાસ છે. અભ્યાસ છે એટલે ખોટો અનુભવ છે, જૂઠો અનુભવ છે, એમ ખરેખર બનતું નથી, એમ બનતું નથી, એટલું જ નહીં એમ બની પણ શકતું નથી, અશક્ય છે. સમયસર 92, 93, 94, 95, 96 આગાથામાં એ વિશે અશક્ય શબ્દ લીધો છે, પરને આત્મા વિધી શકતો નથી. મળી જ્ઞાનમાં પરવેદનનો અભ્યાસ પરાશરી બુદ્ધિથી થાય છે, અને જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થવું તે જ અંતર્મુખપણું છે. બહુ સહેલું કરી નાખ્યું છે કે અંતર્મુખપણે કોને કહેવું, સ્વસન્મુખપણું કોને કહેવું, કે જ્ઞાનમાં ચાલતા જ્ઞાનમાં માત્ર જ્ઞાનનું વેદન, જ્ઞપણે માત્ર જ્ઞાનનું જે વેદન એ અંતર્મુખપણું છે. ફક્ત એ વેદન એને બરાબર વેદાવું જોઈએ, વેદન વેદાય તો અંતર્મુખ થઈને વેદાય, બાકી અભ્યાસ પરને વેદવાનો અભ્યાસ તો ચાલ્યા જ કરે છે, એમાં આ સ્વસંવેદન રહેતું નથી. પહેલા તો એક વાત છે કે દુઃખ શું ચીજ છે, દુઃખ શું ચીજ છે, કે દુઃખ એ છે કે મને શરીરની પર્યાય તે મારી પર્યાય, શરીરની અસાતાની પર્યાય તે મારી પર્યાય, ગુંગળું થયું શરીરમાં કોઈ જગ્યાએ, પાસ પરું થાય છે, સેપ્ટિક લપકારો થાય છે, દુખાવો થાય છે ને, હે આયુર્વેદમાં એને શું કહે છે ખબર છે, કે ન વાતે ન વિના વાત વાયુ દુઃખમ, એ પીડા છે એ વાયુ વગર નથી થતી. એટલે શું કે શરીરમાં ક્યાંય વેક્યુમ નથી, વેક્યુમ એટલે ખાલી જગ્યા, અવકાશ, અવકાશ નહીં હોવા છતાં વાયુ ક્યાંય ભરાઈ જાય ત્યાં દુખાવો થાય, માથામાં ભરાઈ જાય તો માથામાં, પેટમાં ભરાઈ જાય તો પેટમાં, જ્યાં સોજો થાય ને જો વાયુ ભરાઈ જાય તો ત્યાં દુખાવો થાય, નહીં તો સોજો થાય પણ દુખાવો ન થાય. ગુમડામાં એવું છે, બધા ગુમડા નથી દુખતા, અમુક ગુમડા દુખે જ નહીં, કેમ કે ત્યાં વાયુ નથી હોતો, પ્રકૃતિ ન હોય એ માણસના શરીરની, અને કોઈને એક નાની એવી ફોરજી થાય ને એવો દુખાવો થાય, એવો દુખાવો થાય. આયુર્વેદનો આ સિદ્ધાંત છે, વાયુ વગર દુખાવો નહીં. દુખાવાનું સંસ્કૃત કંઈક બીજું છે, શૂળ કે છે, ન વાતે ને વિના શૂલમ, શૂળ કે છે, શૂળ પેટમાં શૂળ નથી આવતું, શૂળ કે છે સંસ્કૃતમાં, એને દુખાવાને શૂળ કે છે, ન વાતે ને વિના શૂલમ, વાયુ વગર દુખાવો ન થાય, કઈ ક્યાંય પણ દુખાવો થાય એટલે વાયુ સમજી લેવો એમ કે છે, ત્યાં વાયુ ભરાણો છે, જળની પર્યાય છે ચેતનની, તો આપણે તો આ વિજ્ઞાન આમ નક્કી કરવું છે આયુર્વેદ ઉપરથી કે એ શરીરમાં જે ગુમડું છે જળની પર્યાય પરમાણુની કે ચૈતન્યની કે પરમાણુની પર્યાય, એમાં વાયુ ભરાણો અને દુખાવો થયો એ ચૈતન્યની પર્યાય કે જળની પર્યાય, હે જળની પર્યાય છે, તો પછી દુખાવો મને છે એમાં વળગ્યો પોતે કે દુખાવો એને વળગ્યો, આ દુખાવો મને છે એમાં ઈ વળગ્યો કે દુખાવો એને વળગ્યો, આનો પ્રશ્ન હું કે દુખાવો છૂટે તો વેદન સ્વસંગ જ્ઞાનનું વેદન થાય ને, પણ પોતે ગયો છે ત્યાં વેદવા માટે, જે કાંઈ શરીરની પરમાણુની અવસ્થા થઈ એને વેદવા પોતે ગયો છે, તો પોતે ત્યાં વેદવા જાય છે એટલે પોતાના વેદનનો ક્યાંથી એને લક્ષરીય ખ્યાલ રહે, પોતે પોતાને ક્યાંથી વેદાય, પરના વેદનમાં જાય ત્યાં પોતાને ક્યાંથી વેદાય, આમાં નીકળે છે ને આપણે ઘીના ડબ્બામાં ઓલો ઢાંકણી, ઢાંકણી જ કે છે ને તે ભરાણ કરે, ઢાંકણી કાઢે ઠીગડી ઠીગડી, પછી ઘી કાઢવું હોય તો ઘી શેનાથી નીકળે, કે આંગળીથી નીકળે, ડબ્બો ભરેલો છે ઘીનો ફેર સુધી, આંગળીથી ઘી નીકળે, કેવી આંગળીથી નીકળે, સીધી આંગળીથી ન નીકળે, કેમ આંગળી નથી સીધી આંગળી કે આંગળી નથી, પણ એની પર્યાય વાંકી હોવી જોઈએ, શું કે છે એમ, જ્ઞાન 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 છે, જ્ઞાનમાં વેદન છે, શું પણ એ વેદ છે, આમ પર્યાય ફેર છે, શું આમ વળેલી પર્યાય જોઈએ, જ્ઞાનમાં વળેલી જો જ્ઞાનની પર્યાય હોય તો જ્ઞાનને વેદે, અને જ્ઞાનમાં વળેલી પર્યાયનું હોય ને આ બાજુ ગઈ હોય તો એ પરને વેદી ન શકે, પણ એને અધ્યાસ થાય કે હું પરને વેદું છું, અધ્યાસ થાય, ભ્રમણા થાય, પણ વેદી ન શકે, વેદનો અધ્યાસ છે, વેદી શકે નહીં, શું કેમ કે પરમાં પ્રવેશ થઈ શકતો નથી, એ પરમાણુમાં ચૈતન્યનો પ્રવેશ થઈ શકતો નથી, એ પરમાણુ ચૈતન્યમાં પ્રવેશતા નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કાંઈ નહીં, આત્મામાં કાંઈ પડે જ નહીં ને કાંઈ ફેર થાય જ નહીં, એ તો ચૈતન્ય વજ્ર છે, એને શું થાય, આ ઓપરેશન કરે છે કે એક્સિડન્ટ થાય છે તો આત્મા કપાઈ જાય છે, કાંઈ એક ઝાટકે હાથ અહીંથી કાપી નાખે, આત્મા કપાઈ જાય કે નહીં, એ વખતે ન કપાય, હાથે ઠોપડે એક એક પ્રદેશ પણ કપાય નહીં, એમાંથી એક પ્રદેશ એ ન કપાય, કેમ કે તો વજ્ર જેવું તત્વ છે, એને કાંઈ થાય જ નહીં, અવ્યાબાધ તત્વ છે, કરી જ ન શકાય નહીં, કાંઈ નહીં, કોઈના પ્રદેશોમાં કાંઈ કાંઈ થાય જ નહીં, કાંઈ કરી શકાતું જ નથી ને, એ તો બધા જે પદાર્થો છે કોઈ પદાર્થને સ્પર્શી નથી શકાતું, ભલી કરી શકવાની ક્યાં વાત છે, એ પોતાની મેળે થાય, અને સંકોચાવા હોય ત્યારે સંકોચાય, હા હાથ કપાણો માટે નહીં, એ સંકોચાવા હોય ત્યારે સંકોચાય, હિરણાલજીનો તો બહુ સરસ દાખલો છે, હાથ કપાઈ ગયો, મારો હાથ તો અહીં સુધી છે, બરાબર ખ્યાલ આવે છે, આ આંગળા આમ ચડી ગયા છે, આના ઉપર આંગળા ઉપર આંગળા ચડી ગયા છે, એવી રીતે હાથ થઈ ગયો છે, પણ હાથ આખો છે, અથવા અહીં સુધી ઘણા મહિનાઓ પછી અહીંયા અહીં સુધી આવ્યું, અહીં સુધી આવ્યું, અહીં સુધી આવ્યું, અહીં સુધી આવ્યું, અહીં અત્યારે અહીંયા આવી ગયા. પણ પણ આંગળાને બધું છે, હા અહીંયા આંગળાને બધું છે, અંગૂઠો આંગળા બધું છે. આકાર પૂતગળનો આકાર નથી, ચેતનમાં એમનો બરાબર ખ્યાલ આવે છે. એટલે એ સ્વતંત્ર પદાર્થ છે, પદાર્થ એકદમ સ્વતંત્ર. કેટલીક ક્રિયા નિમિત્ત નૈમિત્તિક સંબંધે જોવામાં આવે છે, પણ છતાં એ સ્વતંત્રતા રાખીને વાત છે, પરાધીનપણે
નહીં.
તો જળ પરાધીન છે પરમાણુ, ન તો ચૈતન્ય પરાધીન. આ દુખાવો મને થાય છે, એનું દુઃખ છે, ગુમડાનું દુઃખ નથી. મારામાં છે અને મને થાય છે એનું દુઃખ છે. એટલી તો જ્ઞાનીઓને પીડા થતી નથી, જ્ઞાનીઓને ઈચ્છાદ્રષ્ટિને પીડા થાય છે, જ્ઞાનીઓને નરકમાં નથી થતી. અંતર સુખરસ ઘટાગતિ ક્યાંથી? પોતાપણું છૂટી ગયું છે ત્યાં. અને જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વિલન થવું તે જ અંતર્મુખપણું છે, બીજું કોઈ અંતર્મુખપણું છે નહીં. જ્ઞાનમાં માત્ર જ્ઞાનનું વિલન થવું એ અંતર્મુખપણું છે, અથવા અંતર્મુખપણે જ એવું વિલન થાય છે. તે કાળે જ્યારે એવું થાય છે, અંતર્મુખપણું થાય છે, તે કાળે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરના વેદનનો અભાવ છે. ત્યારે સ્પષ્ટ પોતાને વેદનથી એ વાત સમજાય છે, વેદનથી બરાબર એ ખ્યાલ આવે છે કે રાગ જ્ઞાનમાં નથી અને રાગ અને પર પણ જ્ઞાનમાં નથી. કોઈ રાગ પણ જ્ઞાનમાં નથી, રાગ ચાલતો હોય તો ચાલતો રાગ પણ જ્ઞાનમાં નથી, રાગનો કોઈ વિષય છે એ પણ જ્ઞાનમાં નથી, કેમ કે વેદનમાં એનો અભાવ છે. તે કાળે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરના વેદનનો અભાવ છે. જ્યારે જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થાય છે ત્યારે વેદનથી એમ સમજાય છે કે, જેમ કે છે ને, ભાઈ હું ચાખીને કહું છું કે આમાં મીઠું નથી પણ ખાંડ પડી ગઈ છે. એક સરખી વરણી હોય, ભૂલથી નાખી દે મીઠાને બદલે ખાંડ, ચાખે તો ખબર પડે કે હું ચાખીને કહું છું કે આમાં ખાંડ છે, ગળપણ લાગે છે. એમ જ્ઞાનને વેદીને એમ સમજે છે કે આમાં રાગનું વેદન નથી, આમાં શરીરનું વેદન નથી, પરનું એટલે શરીર શુદ્ધનું કોઈ નથી. તેમ વેદન ગોચર એટલે કે અનુભવ ગોચર, વેદન છે એ અનુભવનો પર્યાય છે. એમ વેદન ગોચર એટલે કે અનુભવ ગોચર થતાં રાગ અને પરથું પરથી ભિન્નપણું થયું તેમ કહેવાય છે. એવું ભિન્ન ભિન્નપણું વેદનથી જ્યારે જુદું જુદું બરાબર સમજાય છે ત્યારે એને રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન કર્યું, અથવા રાગ અને પરથી ભેદ ભિન્નપણું થયું એમ કહેવામાં આવે છે. અનુભવ દ્રષ્ટિથી ભેદ જ્ઞાન થાય છે, વિકલ્પથી વિચારથી કોઈ ભેદ જ્ઞાન થતું નથી. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે, કેમ કે જ્ઞાન જ્ઞાનને વેદે તે અંતર્મુખપણું છે. તો પછી બીજું કેવી રીતે અંતર્મુખપણાનું કારણ બની શકે? કે જ્ઞાન જ અંતર્મુખપણાનું કારણ છે. અને આ એક જબરજસ્ત વાત છે, બહિર્મુખપણું છૂટવું, અંતર્મુખપણું થવું, આ એક અપૂર્વ ઘટના છે અને આ એક બહુ મોટી વાત છે જે પૂર્વે અનંત કાળમાં ધીરે કરી નથી એવી વાત છે. આ ચાવી એવી છે, અનંત ભવના બંધન ના તાળા ખુલી ગયા. અથવા આત્માનો જે અનંત ગુણનો વૈભવ, એને અનુભવ કરવા માટે ને દર્શન કરવા માટે મિથ્યાત્મનું તાળું માર્યું તું એ ખોલી નાખ્યું, અને પરમાત્માના દર્શન થયા પરમ તત્વના, એ અહીંથી છે. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે, અને તેથી જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે. માટે જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે, સ્પષ્ટ અનુભવાન છે પ્રતિ. જ્ઞાન થવાથી શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાન થવાથી જ્ઞાન થાય છે, અને જ્ઞાન થવાથી શ્રદ્ધાન થાય છે. અને ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા, સ્થિર થવા સમર્થ થાય છે તેવું વિધાન સમયસાર પરમાગમમાં ગાથા 17 અને 18 કરવામાં આવ્યું છે. પહેલા તો આત્માને જાણે, જાણવા પૂર્વક શ્રદ્ધા કરે, અને શ્રદ્ધા જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં સ્થિરતા નું સામર્થ આવે, એમાં લીનતા થાય. આ રીતે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી સાધ્ય એવા આત્માની સિદ્ધિ એ 17 ગાથાનો છેલ્લી બે લીટીમાં લીધો છે. બધા ભગવાન આત્મા છે, કેમ કે એક જ જાતિના છે. મૂળ સત્વ અને તત્વ બધાનું એક જાતનું છે, જાત ફેર નથી કોઈ. એવી જે પરમાત્મા દશા, એ તારા શક્તિના સત્વમાં કેટલી પડી છે, સાદી અનંત, અનંત કાળે ખૂટશે નહીં એવી દશા થયા જ કરશે સમયે સમયે. એટલે એમ કહેતા કે તું સિદ્ધ નથી, પણ સિદ્ધ દશાનો જનક તું છો. સિદ્ધ દશા તો તારાથી ઉત્પન્ન થાય છે, અને તારા પેટમાં કેટલી સિદ્ધ દશા પડી છે કે અનંત સિદ્ધની પર્યાયો તારા પેટમાં પડે છે. એ તો ગણના કરીને સમજાવવું પડે છે. ખરેખર તો એ અનંત દશાઓ અંદરથી નીકળ્યા પછી એ સત્વ કેટલું રહ્યું, એટલું ને એટલું અકબંધ, કાંઈ ફેર નહીં, રંચ માત્ર એમાં ફેર પડ્યો નહીં. કેટલું સામર્થ્ય એનું, એનું સામર્થ્ય કેટલું. એટલે અક્ષય પાત્ર, આત્મા અક્ષય પાત્ર છે એમ કહેવામાં આવે છે, અક્ષરધામ કહેવામાં આવે છે. સ્વામિનારાયણમાં આ શબ્દ બહુ પ્રસિદ્ધ છે, સંપ્રદાય વાચક છે. અક્ષરધામ, શ્રીજી મહારાજનું અક્ષરધામ, શ્રીજી મહારાજે પોતે અને અક્ષરધામે પોતે, શ્રીજી મહારાજ કહે છે. આપણે જિનેન્દ્ર ભગવાનને શ્રીજી કહે છે, શ્રીજી કહેવાની પદ્ધતિ છે દિગંબરોમાં, તો શ્રીજીને પધરાવો, શ્રીજીને અભિષેક કરે, આ પૂજા કરે, ચલ પ્રતિમા શ્રીજીને લ્યો, મૂકી આવો. એ લોકો સજાનંદ સ્વામીને શ્રીજી કહે છે. એ રીતે ત્યાં જ્ઞાન લક્ષણ, અંતર્મુખપણું, એ બધો વિષય બહુ મહત્વનો વિષય છે. વળી જેમ રાજા દીમપણું કરે તે ઉચિત નથી. રાજા હોય તો ભીખ માગે નહીં, ભીખ માગે એ રાજા હોય નહીં. દીનપણું કરવું એટલે યાચના કરવી, રાજા યાચના કરે, યાચક વૃત્તિ હોય નહીં રાજામાં. ભલે એક વખત રાજપાટ લૂંટાઈ ગયો હોય, હારી ગયો હોય લડાઈમાં, પણ રાજામાં યાચક વૃત્તિ આવે. અને યાચક હોય એને રાજા કરીને હાથે ને હોદ્દે બેહાડો તો એની યાચક વૃત્તિ જાય નહીં. જેમ રાજા દીનપણું કરે તે ઉચિત નથી, તેમ આ જ્ઞાન રાજાને જ્ઞાનને પરાશ્રિતપણું પણ ઉચિત નથી. સુખનો ભંડાર તારામાં અને સુખ માગતું પૂતગળ પરમાણુ પાસે, પરમાણુની પૂજા કરે છે કે લક્ષ્મી પૂજા, પરમાણુ છે કે ચૈતન્ય છે ત્યાં પાપડાને પૂજા કરે છે. બહુ સરસ લખ્યું છે કવિ કિશનસિંહ, ચોપડામાં ચામડાનું પૂઠું રાખતા ને પેલા, ચામડાના પૂઠાવાળા ચામડા રાખતા, પછી પૂજા કરે. એક તો ચામડું અશુદ્ધ, ભલે એની પૂજા કરે પાછી. મરે ચામડું એટલે મરેલા પ્રાણીનું, તિર્યંચનું, ઢોરનું મૃતક કલેવર છે. ભલે કેળવું છે પણ છે તો મૃતક કલેવર કે બીજું કાંઈ, એની પૂજા કરે કે જુઓ ને કે કેવી મૂર્ખાય છે. આ મિથ્યાત્મા કેવી અંધશ્રદ્ધામાં કેવી કેવી પરિસ્થિતિ થાય છે. પરમાણુની પૂજા કરે ચોપડાની, એટલે પરમાણુની પૂજા થઈ ગઈ. પછી આ બેસ્તમીને શું અહીંયા કરે છે, બધા ઉમરા પૂજે, દુકાનનો ઉમરો હોય ને એના ઉપર કુંકુ નાખે, હાથે આ કરે, ફૂલ છાંટે, અગ્નિ ગુલાલ છાંટે, નમસ્કાર કરીને અંદર દાખલ થાય. પહેલા એકમને દિવસે બેસતો મહિનો હોય ને ત્યારે અહીંયા આ ધર્મમાં પદ્ધતિ છે. બીજે હોય ગમે પણ અહીંયા તો ઘણું જોવા મળે છે. એ બધી જળની પૂજા છે. લક્ષ્મીજી તો આવી હશે તો આવશે, પણ મિથ્યાત્વ તારામાં પેલું આવ્યું એમ કે ગ્રહિત મિથ્યાત આવ્યું એનું શું આમ છે. કોને હરખું ન બંધાય, શું મિથ્યાત્મનું પાપ એવડું મોટું છે કે કોને હરખું ન બંધાય એને, શું મુકાવો તો એમ બીક લાગે વાણિયાને, મુકાવી દો કે ન કરાય તો એને બીક લાગે ફફડે. આમ મૂકી દેતા ક્યાંક કમાણી ઘટી જશે તો, કંઈક ધંધામાં નુકસાન જશે તો મૂકી ન શકે. પછી કાંટાને પૂજે છે, દસમીનો કાંટાને હાર ચડાવે, લીંબુ ટીંગાડે, મરચું ટીંગાડે, કંઈક કરે. કેટલી ભ્રમણા હે, એવું બધું દાન પણ વળગે. મિથ્યાત્મક ભૂત વળી વળગ્યું હોય ત્યારે આ બધા દાન પણ કંઈક જાતના થાય. હું ઘણી ક્રિયાઓ લીધી છે. આ ગણગોરનો જે તહેવાર તમારે ચૈત્ર મહિનામાં આવે છે, ગણગોરી કે છે કે ગણગોર કે છે, ગણગોરી લીધી. એ બધાએ ધાર્મિક કોઈ વિષયમાં છે જ નહીં, એવા બધી ગડબડ છે. તેમ જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત પણ નથી, પરનું જાણવું થાય તે પરાશ્રિત પણ નથી. અહીંયા પરાશ્રિત પણ એટલે શું, પરનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે તે પરાશ્રિત પણ નથી, નહીંતર કેવળ જ્ઞાનને સૌથી વધારે પરાશ્રિત પણ થાય. તે તો જ્ઞાનના સ્વચ્છત્વને લીધે છે એટલે એ પરાશ્રિત પણ નથી. પણ આત્મા પોતે અનંત ગુણ સંપત્તિથી સમૃદ્ધ છે. આત્મા પોતે અનંત ગુણ સંપત્તિથી સમૃદ્ધ છે, અચિંત સામર્થ્યનો ધરનાર છે. ચિંતવનમાં સામર્થ્ય પૂરું ન પડે, કેટલું સામર્થ્ય છે ચિંતવન બહારનો વિષય છે. અચિંત સામર્થ્યનો ધરનાર આત્મા પોતાની જીવત્વ શક્તિથી શાશ્વત જીવતો રહે છે, અનાદિથી જીવે છે અને અનંતકાળ હજી જીવતો જ રહેવાનો છે. આત્મા ક્યારે મરવાનો નથી. દેહ નવા નવા ના થાય બીજી વાત છે, આત્મા કાંઈ ફેરફાર ન થાય એનામાં. પોતાની અનંત જીવત્વ શક્તિથી શાશ્વત રહેતો હોવા છતાં પર સંયોગથી જીવવા માટે, પર સંયોગમાં અન્ન પાણી પૈસા વગેરે ઘર ના જાગરૂપ કુટુંબ, એનાથી જીવવા, એનાથી નભવા અને એનાથી ટકવા ચાહે છે. મને તો મારું શું થાય, નિરાધાર થઈ જાય, મારું શું થાય, તે પોતાના સ્વરૂપના ઉત્પન્ન થયેલો એક વિપર્યાસ છે. તે પોતાના સ્વરૂપનો ઉત્પન્ન થયેલો એક વિપર્યાસ છે. પોતાના સામર્થ્યને ભૂલીને, શક્તિને ભૂલીને, એમ પોપટ જીવ તો પકડાય છે કે નહીં, કેવી રીતે પકડાય, ઉડવાની શક્તિ ભૂલો, એટલે જો શુકન નભો ચાલ બી શરી નળીની લટકાયો, ઉંગળીમાં ઊંધો થઈ ગયો, ઓછીંતો ઊંધો થઈ ગયો ને, એ તો ભૂલી ગયો, પકડી રાખે ઉંગળીને, પડી જશે, જો મૂકીશ ઉંગળીને એઠો પડી જશે, આખું છે ફરફડાટ રહ્યો જાય, છોડે તો પણ બીજનો માર્યો આવે પિંજરામાં, એમ આ જીવને દેહનું પિંજરું આ ઉપર વગર નહીં જીવી શકું, એના એમાંથી અન્ય પદાર્થ વગર હું જીવતો નહીં રહી શકું, એમ આ દેહનું પિંજરું મળે છે. તે પોતાના સ્વરૂપનો ઉત્પન્ન થયેલો એક વિપર્યાસ છે. વળી જ્ઞાનને સ્વચ્છત્વ, ઉર્ધતા, વેદકતા આદિ અનેક ધર્મો છે, એ તો આપણે આ જ્ઞાનના પ્રકરણમાં લીધું છે, આ તો 6-7 વર્ષ પહેલાં લખાયેલું, હમણાંમાં જ્ઞાનનું પ્રકરણ જે આવ્યું તત્વાનુશીલનમાં, એમાં ઘણા ધર્મો લીધા છે. એ વળી જ્ઞાનને સ્વચ્છત્વ, ઉર્ધતા, વેદકતા આદિ ધર્મો છે. તેથી સ્વચ્છતાને લીધે જ્ઞાનમાં અન્ય જ્ઞેયોનું પ્રતિબિંબ ઉઠે છે, એ તો એનું સ્વરૂપ છે, જેને પરપ્રકાશકપણું કહેવાય છે. પરંતુ પરને પ્રકાશવાથી એટલે જાણવાથી રાગાદી દોષની ઉત્પત્તિ થતી નથી, એ રાગને ઉત્પન્ન થવાનો એ સ્વભાવ કારણ નથી એમ કહે છે. પરપ્રકાશનપણું છે માટે રાગ થાય છે એમ નથી, તો વિતરાગ ને કેવળી સર્વજ્ઞને સૌથી વધારે રાગ થઈ જાય, એ ઉત્પત્તિનું કારણ, રાગની ઉત્પત્તિનું એ કારણ નથી. રાગાદી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ તો પરજ્ઞેય જણાવવાના કાળે પોતાના જ્ઞાન વેદનને ચૂકીને પરાશ્રિત બુદ્ધિથી પરમાતન્મય થવાથી થાય, જાણવાથી નથી થતો, પોતાના વેદનને ચૂકીને સરાસરી બુદ્ધિથી એટલે પરપ્રવેશ ભાવ બુદ્ધિમાં આવતા નિર્ણય ખોટો થતા એમાં તન્મય થવાથી રાગ ઉત્પન્ન થાય છે, તેમજ પર સન્મુખ થવાથી પણ રાગ થાય છે. જેટલો પરની સન્મુખ થઈને જાણે, પરની જાણવું, પરનું જાણવું સ્વસન્મુખ રહીને થાય છે, અને પરનું જાણવું પર સન્મુખ રહીને પણ થાય છે, એમાં પર સન્મુખ પણ દોષ છે, જાણવું તો દોષ નથી પણ પર સન્મુખ પણ એટલો વિભાવ છે, જ્ઞાનનો વિભાવ છે, જ્ઞાનનો દોષ છે, એમજ પર સન્મુખ પણ પ્રસન્મુખ થવાથી પણ દોષ થાય છે. તેથી ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાન વેદનને ઉર્ધ્વ એટલે મુખ્ય કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. આના ઉપરથી શું લીધું કે પોતાના ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાનને મુખ્ય કરવું એટલે વેદનને મુખ્ય કરવું, વેદનને ઉર્ધ્વ કરવું, એમાં પ્રમાદ ન કરવો, એ પ્રયત્નની અંદર ચૂકીને ન ચાલવું, એ પ્રયત્ન છોડીને ન પરિણમવું, બીજા કાર્યોમાં ન લાગી રહેવું તન્મય થઈને, એવો ઉપદેશ આપવામાં આવે છે. સમયસાર ગાથા 15માં ઉક્ત પ્રકારને વર્ણન કરતા નિયાકાર જ્ઞાનને તિરોભૂત કરી 15મી ગાથામાં એ વિષય ચાલ્યો છે, એ આ પ્રકાર જે વાત કરી એ પ્રકારને અનુલક્ષીને એ વાત છે કે ઉક્ત પ્રકારને વર્ણન કરતા નિયાકાર જ્ઞાનને તિરોભૂત કરી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે તેમ કહ્યું છે. આ એ શબ્દો વાપર્યા છે આચાર્ય, જ્ઞાન પ્રગટપણે અનુભવમાં ક્યારે આવે, એટલે કે જ્ઞાનનું સ્વસંવેદન ક્યારે પ્રગટે, કે જો નિયાકાર જ્ઞાનને ગૌણ કરે અને સામાન્ય જ્ઞાનને મુખ્ય કરે, આવિર્ભાવ કરે એટલે મુખ્ય કરે, આ નિયાકાર જ્ઞાનને તિરોભૂત કરે, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે, એમ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. આ વિધિનો વિષય છે. 15મી ગાથામાં વિધિનો વિષય બહુ સ્પષ્ટ કરેલો છે. અને રાગને ગૌણ કરવાનું તો એક બાજુ રહ્યું, પણ નિયાકાર જ્ઞાનને ગૌણ કરવાની વાત છે. કેમ કે મૂળિયું ત્યાં છે, પર બાજુ ઢળવાનું મૂળિયું ત્યાં છે, ત્યાંથી પર સન્મુખતા, પરાશરી બુદ્ધિ અને પછી બધા દોષની પરંપરા ત્યાંથી ઊભી થાય છે. ત્રીજું મૂળિયું ત્યાં છે, નિયાકાર જ્ઞાનની મુખ્યતામાં જ્ઞેય લુપ્તતા થાય છે. જ્યાં જ્ઞાકાર જ્ઞાન મુખ્ય થાય છે એટલે જ્ઞેયની લુપ્તતા થઈ આવે છે, જ્ઞેય ઉપર ચાલ્યો જાય છે. જો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો સ્વજ્ઞેય ઉપર, સ્વદ્રવ ઉપર ચાલ્યો જાય. આમ સ્વદ્રવ ઉપર આશ્રય થવો અને પરદ્રવ ઉપર આશ્રય થવો, એમાં એ જ્ઞાનની પર્યાયના બહિરંગ અને અંતરંગ ઉપર જ આખી રમત છે. નિયાકાર જ્ઞાન તે જ્ઞાનનું બહિરંગ છે અને જ્ઞાન સામાન્ય તે જ્ઞાનનું અંતરંગ છે. અને કે છે કે અંતરંગને આવિર્ભાવ કર, અંતર્મુખ થઈ જઈશ. બહિરંગનો આવિર્ભાવ કર, તું બહિર્મુખ થઈ જઈશ. અંતર્મુખ થવું હોય તો અંતરંગનો આવિર્ભાવ કર, નહીતર બહિર્મુખ થઈને તું બહિરંગનો આવિર્ભાવ કરી જ રહ્યો છે. આ બહુ સીધી સાદી થોડી સૂક્ષ્મ વાત છે, પણ બહુ સીધી સાદી વાત છે કે અહીંથી બે રસ્તા ફાટે છે, એક જ જગ્યાએથી બે રસ્તા ફાટે છે. જ્ઞાન એક જ છે, આમ આમ જવું કે આમ જવું, આ વિશે સમજી લે. એ વિશે સમીચાર ગાથા 15માં લીધો છે. અંગ છોડીને ક્યારે હોય અંગી? જ્ઞાન નો પર્યાય અંગી છે ને, આ બે એના અંગ છે. ક્યારે એક અંગ વગર નું હોય એ તો પ્રશ્ન જ નથી. સંભાળ કે છે જ્ઞાન સામાન્ય ને તારો અંગ છે, પેલાની ઉપેક્ષા કર, નિયાકાર જ્ઞાનની ઉપેક્ષા કર, એકની ઉપેક્ષા કર, એકની ઉપેક્ષા કર, રાગની તો ઉપેક્ષા કર, પરદ્રવની તો ઉપેક્ષા કર, પણ નિયાકાર જ્ઞાનની પણ ઉપેક્ષા કર. આ વિધિ છે. એટલે જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે, અથવા જ્ઞાનને જ્ઞાનાનુભવ થાય છે, અને તેવા ભાવસ્વરૂપ જ્ઞાનને સમસ્ત જૈન શાસનની અનુભૂતિ કહીને તેનો આચાર્ય દેવે મહિમા કર્યો છે. આચાર્ય દેવે ખાલી વિધિ કરી નહીં, પણ એ વાત કરતાં કરતાં એમ કહ્યું કે અહીંયા સમસ્ત જૈન શાસન આની અંદર સમાઈ ગયું. આ જે જ્ઞાન સામાન્યનો આવિર્ભૂત થતાં અંદર જે સ્વસંવેદન આવ્યું, અનુભવ થયો, આખું જૈન શાસન એમાં ભર્યું છે. અથવા તમામ શ્રુત જ્ઞાન દ્રવ સ્વરૂપ છે, એનું કેન્દ્ર સ્થાન આ જગ્યાએ છે. બધો વિસ્તાર એનું સેન્ટ્રલાઇઝેશન કર્યું છે, સેન્ટ્રલાઇઝ કરી નાખ્યું છે. આ જગ્યાએ કેન્દ્ર આ છે, બાકી બધો વિસ્તાર છે આમાં, આખું જૈન શાસન સમાઈ જાય છે. હેડ ઓફિસ, કેન્દ્ર ઓફિસ એમ છે. કેટલો મહિમા કર્યો કુંકુંદાચાર્ય, દીન શાસનમ સર્વમ, એવા શબ્દો વાપર્યા 15મી ગાથામાં. અબદ્ધ પ્રથમ મનનયમ દીન શાસનમ સર્વમ. છે તો ગાથા જેવી છે, ગાથા જેવી છે. આ ગાથાથી વાંચન શરૂ કર્યું છે, પહેલું પહેલું વાંચન શરૂ કર્યું. આ 15મી ગાથા
પછી થયેલું થયેલું એનું ત્યાંથી શરૂ થોડું કરવાનું.
જય મિત્રાબ્દિગંબા જય ધારમણ.